એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવી મજાની સફર પર જઈ રહ્યા છીએ જે આપણને પદાર્થોની દુનિયાના ઊંડાણમાં છેક એના મૂળ સુધી લઈ જશે.
હા, આજે વાત કરવી છે પોલ સ્ટ્રેથર્નના પુસ્તક મેન્ડેલિવનું સ્વપ્ન, તત્વોની શોધ વિશે.
બરાબર, પેલું પુસ્તક જે આપણને સમજાવે છે કે સ્કૂલની દિવાલ પર પેલું લટકતું હોય છે ને આવર્ત કોષ્ટક, એટલે કે પીરિયોડિક ટેબલ, એ આખરે આવ્યું ક્યાંથી, કેવી રીતે બન્યું?
બિલકુલ. અને આ ખબર છે, ખાલી રસાયણશાસ્ત્રની ટેકનિકલ વાત નથી, આ તો માનવ જિજ્ઞાસાની વાત છે. પેલી અવ્યવસ્થામાં વ્યવસ્થા શોધવાની આપણી જે મથામણ હોય ને, એની વાત છે. સદીઓ જૂની વૈજ્ઞાનિક સફરની આખી કથા છે.
અને આજે પણ એટલો જ મહત્વનું છે નહીં?
અરે બિલકુલ. આજે પણ આપણે કોઈ નવા મટીરિયલ્સની વાત કરીએ, નવી ટેકનોલોજીની, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ તત્વો જ છે, એમની ગોઠવણ જ છે. એટલે આ પુસ્તક ખાલી ઇતિહાસ નથી કહેતું,
ના, વર્તમાનને સમજવાની ચાવી પણ આપે છે.
બરાબર.
એ સમજવાની કોશિશ છે કે આપણી આસપાસનું આ બધું જ જેનાથી બન્યું છે એ મૂળભૂત તત્વોને સમજવા માનવજાતે કેટલો લાંબો અને કેવો રસપ્રદ રસ્તો કાપ્યો છે.
તો ચાલો શરૂ કરીએ આ સફર.
ચાલો.
તો પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. પોલ સ્ટ્રેથર્ન,
હા,
એ બ્રિટિશ લેખક છે અને ફિલોસોફર પણ છે. અને મજાની વાત એ છે કે એમની પાસે ફિલોસોફી અને વિજ્ઞાન બંનેની ડિગ્રી છે.
અચ્છા, એટલે બે અલગ લાગતા ક્ષેત્રોનું જ્ઞાન.
હા, અને એ જ એમને આ વિષય પર લખવા માટે એકદમ અલગ, એક યુનિક દ્રષ્ટિકોણ આપે છે.
અને દેખાય છે હો એમની લખવાની સ્ટાઇલમાં. મેં સાંભળ્યું છે કે બહુ અઘરા વૈજ્ઞાનિક વિચારોને પણ એકદમ સરળ વાર્તાની જેમ કહી દે છે.
બરાબર. પેલી એમની 90 મિનિટમાં વાળી સિરીઝ છે ને, એ આનું સારું ઉદાહરણ છે.
હા હા.
એટલે અહીં એમનો રોલ ખાલી કેમિસ્ટ્રીના ફેક્ટ્સ આપવાનો નથી, એ તો જાણે વિચારોના ઇતિહાસકાર તરીકે કામ કરે છે.
એટલે કે?
એટલે એ પૂછે છે, ભાઈ આ શોધ કેમ થઈ, કોણે કરી, એની પાછળનું વાતાવરણ કેવું હતું, સામાજિક સાંસ્કૃતિક શું ચાલતું હતું ત્યારે, લોકોની પોતાની શું મહત્વાકાંક્ષાઓ હતી.
એટલે ખાલી વૈજ્ઞાનિક શું થયું એ નહીં, પણ એની પાછળની પેલી માનવીય કેવી રીતે અને શા માટેની આખી વાર્તા વણી લે છે.
બરાબર. અને એટલે જ આ પુસ્તક લખવા માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. એ વિજ્ઞાનને પેલી લેબોરેટરીની 4 દિવાલોમાંથી બહાર કાઢીને ઇતિહાસ અને આપણા માનવીય અનુભવના મોટા કેનવાસ પર મૂકી દે છે.
ખૂબ સરસ.
હવે આવીએ પુસ્તકના મુખ્ય આઈડિયા પર, મેન્ડેલિયેવનું સ્વપ્ન. આ પુસ્તક એમ સમજો કે ખાલી કેમિસ્ટ્રીના સિદ્ધાંતોની લિસ્ટ નથી.
ના, જરાય નહીં.
એ તો એક લાંબી રોમાંચક સફર છે. શરૂ થાય છેક પેલા પ્રાચીન ગ્રીક ફિલોસોફરોથી,
જેમણે પહેલી વાર પૂછ્યું કે આ દુનિયા બની છે શેની.
હા, ત્યાંથી શરૂ કરીને શેક 19મી સદીમાં, જ્યારે રશિયન વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલેવે તત્વોનું વ્યવસ્થિત વર્ગીકરણ કર્યું, ત્યાં સુધી પહોંચે છે.
પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? મતલબ લેખક શું કહેવા માંગે છે?
મુખ્ય હેતુ એ છે કે વિજ્ઞાન અને ખાસ કરીને રસાયણશાસ્ત્ર એ કોઈ સૂકી કે બોરિંગ વસ્તુ નથી, એ તો આપણી માનવજાતની અથાક જિજ્ઞાસાની વાર્તા છે. એમાં ભૂલો છે, સફળતાઓ છે, સતત પ્રયત્નો છે, એક જીવંત વાર્તા છે. સ્ટ્રેધર્ન કહે છે કે જો તમારે પેલા પિરિયોડિક ટેબલની ખરી સુંદરતા સમજવી હોય ને,
તો
એની પાછળની આ આખી માનવીય મથામણ, આ સંઘર્ષને સમજવો પડે.
સાચી વાત છે. અને આ મથામણ કાંઈ નાની સૂની નહોતી, પુસ્તક આપણને ટાઈમલાઈન પ્રમાણે આગળ લઈ જાય છે, ખરું ને?
હા, બરાબર. ગ્રીક વિચારકોના પેલા 4 તત્વો, પૃથ્વી, હવા, અગ્નિ, પાણી, ન ખ્યાલથી શરૂ થાય છે. પછી આવે છે પેલો રહસ્યમય યુગ, કિમિયાગરોનો, એલ્કેમિસ્ટ,
જેમને આપણે મોટે ભાગે સોનું બનાવવાના ઘેલા માનીએ છીએ.
હા, પણ સ્ટ્રેધર્ન એમને જુદી રીતે જુએ છે. એ કહે છે કે આ લોકો ભલે સોનું બનાવવા પાછળ હતા, પણ એમણે અજાણતા જ પ્રયોગશાળાની કેટલીક મહત્વની ટેકનિકો વિકસાવી, નવા પદાર્થો શોધ્યા.
અચ્છા, એટલે એમને સાવ કાઢી ન નખાય.
ના, એ એક જરૂરી સેતુ હતા પ્રાચીન ફિલોસોફી અને આધુનિક વિજ્ઞાન વચ્ચેના.
ઓકે. પછી
આવે છે જ્ઞાન પ્રકાશ યુગ, એટલે કે એનલાઇટનમેન્ટ.
ત્યારે શું થયું?
ત્યારે રોબર્ટ બોયલ જેવા વૈજ્ઞાનિકો આવ્યા. એમણે તત્વ એટલે કે એલિમેન્ટની સ્પષ્ટ વ્યાખ્યા આપી. પછી એન્ટોઇન લાવોઇઝિયર જેવા ક્રાંતિકારીઓ, એમણે ખોટા સિદ્ધાંતો જેમ કે ફ્લોજિસ્ટન એને તોડી પાડ્યા, દળ સંરક્ષણ જેવા પાયાના નિયમો આપ્યા.
અને પછી જ્હોન ડાલ્ટન.
હા, જ્હોન ડાલ્ટન, એમણે અણુ સિદ્ધાંત આપ્યો. એણે તત્વોને એક નક્કર, માપી શકાય એવી વાસ્તવિકતા આપી. મતલબ કે દરેક તત્વના અણુ અલગ, એમનું વજન અલગ.
પણ પછી તો 19મી સદીમાં નવા નવા તત્વો શોધાવા માંડ્યા, જણે પૂર આવ્યું હોય એમ.
બરાબર, એક પછી એક તત્વો મળતા જાય અને વૈજ્ઞાનિકો બિચારા મૂંઝાયા કે આ બધાને ગોઠવવા કેવી રીતે.
હા, ધાતુ, અધાતુ, ગેસ, સોલિડ, શું ક્રમ આપવો?
જાણે કોઈ ક્રમ જ નહોતો, એકદમ અંધાધૂંધી. અને આ જરાજકતામાંથી વ્યવસ્થા સ્થાપવાની જરૂરિયાત ઊભી થઈ.
અને ત્યાં આવે છે મેન્ડલિયો.
હા, એ જ આ પુસ્તકનો ક્લાઇમેક્સ છે. આ મહાન વૈજ્ઞાનિકની પ્રતિભા અને એમના આવર્ત કોષ્ટકની રચનાની રોમાંચક કહાણી.
સારું, તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોમાં થોડું વધારે ઊંડા ઉતરીએ. તમે કહ્યું એમ શરૂઆત પ્રાચીન ગ્રીસથી થાય છે.
હા,
ત્યાં મુખ્ય ધ્યેય શું હતો? એમનો રોલ શું હતો?
એમનો રોલ હતો પહેલીવાર તર્કનો ઉપયોગ કરીને પૂછવાનો કે આ દુનિયા શેની બનેલી છે. થેલ્સે કર્યું પાણી, એમ્પેડોક્લેસે કહ્યું ચાર તત્વો, પૃથ્વી, હવા, અગ્નિ, પાણી. એરિસ્ટોટલે એમાં ગુણધર્મો ઉમેર્યા, પાંચમું તત્વ ઈથર પણ ઉમેર્યું.
પણ આ બધું મોટે ભાગે વિચાર જેવું હતું, પ્રયોગો નહોતા ખાસ.
હા, ફિલોસોફી જેવું વધુ હતું. પણ આ જ સમયે ખબર છે ડેમોક્રિટ્સે પેલો એટોમોસ એટલે કે અવિભાજ્ય કણ નો વિચાર આપેલો.
ઓ, જે પછી છેક ડાલ્ટનના સમયે કામ લાગ્યો.
બરાબર, 2000 વર્ષ પછી. પણ ત્યારે એ ખાલી એક વિચાર હતો. આ શરૂઆતના ભાગનો મુખ્ય રોલ એ બતાવવાનો છે કે કુદરતમાં કોઈ છુપાયેલી વ્યવસ્થા છે એ શોધવાની માનવ તાલાવેલી બહુ જૂની છે. જવાબો કદાચ ખોટા હતા, પણ સવાલ પૂછવાની શરૂઆત થઈ ગઈ હતી.
અને એ પછી આવે કિમિયાગરો, આલ્કેમિસ્ટ્સ. એમનું નામ પડે એટલે પેલું સોનું બનાવવાનું યાદ આવે.
હા, પણ પુસ્તક એમને જરા જુદી રીતે જુએ છે.
કેવી રીતે?
સ્ટ્રેથન કહે છે કે ભલે એમના સિદ્ધાંતો ખોટા હતા, જેમ કે પેલી સલ્ફર મર્ક્યુરી થિયરી, અને એમના લક્ષ્યો પણ અવૈજ્ઞાનિક હતા, સોનું બનાવવું, અમર થવું.
હા,
પણ એમનો રોલ બહુ મહત્વનો હતો, કેમ કે એમણે પ્રયોગશાળામાં કામ કર્યું, નિસ્યંદન, સ્ફટિકીકરણ જેવી પદ્ધતિઓ વિકસાવી, અજાણતા જ આર્સેનિક, બિસ્મથ જેવા નવા પદાર્થો પણ શોધ્યા.
એટલે એમનું પ્રાયોગિક કામ અગત્યનું હતું.
ખૂબ જ. એ લોકો જાણે પ્રાચીન ફિલોસોફી અને આધુનિક રસાયણશાસ્ત્ર વચ્ચેનો પુલ બન્યા. એમના વ્યવહારિક કામ વગર પછીની સૈદ્ધાંતિક પ્રગતિ કદાચ શક્ય ન બની હોત. એમનો ધ્યેય ભલે ગમે તે હોય, રોલ મહત્વનો ભજવી ગયા.
સારું, તો કિમિયાગરોના આ રહસ્યમય દુનિયામાંથી આપણે ક્યાં પહોંચીએ છીએ?
વૈજ્ઞાનિક ક્રાંતિ.
હા, વૈજ્ઞાનિક ક્રાંતિના સમયમાં. અને અહીં એક મોટું નામ આવે છે, રોબર્ટ બોઇલ.
અને એમનું પેલું પુસ્તક ધ સ્કેપ્ટિકલ કેમિસ્ટ 1661માં આવેલું. બરાબર, એ પુસ્તકનો રોલ હતો રસાયણશાસ્ત્ર માટે જણે નવો ઢંઢેરો પીટવાનો.
એટલે શું ધ્યેય હતો એમનો?
ધ્યેય હતો રસાયણશાસ્ત્રને પેલી અટકળો, ગુપ્તતામાંથી બહાર કાઢવાનો અને એને પ્રયોગો અને સ્પષ્ટ વ્યાખ્યાઓ પર આધારિત વિજ્ઞાન બનાવવાનો. બોઇલનો મુખ્ય રોલ હતો તત્વની પહેલી વૈજ્ઞાનિક વ્યાખ્યા આપવાનો.
શું હતી એ વ્યાખ્યા?
કે તત્વ એટલે એવો પદાર્થ જેને રાસાયણિક રીતે વધુ સરળ પદાર્થોમાં તોડી ન શકાય. બસ આટલું સિમ્પલ.
અને એમણે પેલા જૂના ચાર તત્વોના ખ્યાલને નકારી કાઢ્યો.
હા બિલકુલ, અને પ્રાયોગિક પુરાવા પર ભાર મૂક્યો. અહીંથી તત્વનો ખ્યાલ ફિલોસોફીમાંથી લેબોરેટરીમાં આવ્યો. એક મોટો વૈચારિક બદલાવ હતો આ.
ઓકે, અને પછી આવે છે એન્ટોઇન લેબોઇઝિયર, જેમને આધુનિક રસાયણશાસ્ત્રના પિતા કહે છે.
હા, લેબોઇઝિયર 18મી સદીનો અંત.
એમણે પેલી ફ્લોજિસ્ટન થિયરીને પડકારી હતી, ખરું ને? શું હતી એ થિયરી જરા કહેશો?
ફ્લોજિસ્ટન થિયરી એમ માનતી હતી કે જે પણ વસ્તુ સળગે છે ને એમાં એક ફ્લોજિસ્ટન નામનું તત્વ હોય છે.
અચ્છા.
અને જ્યારે વસ્તુ સળગે ત્યારે એ ફ્લોજિસ્ટન ગુમાવે છે. પણ આ વાતમાં લોચો હતો.
શું લોચો હતો?
લોચો વજનનો હતો. લેબોઇઝિયરનો રોલ હતો એકદમ ચોક્કસાઈપૂર્વક પ્રયોગો કરવાનો. એમણે સાબિત કર્યું કે વસ્તુ સળગે ત્યારે ફ્લોજિસ્ટન ગુમાવતી નથી, પણ હવામાનના ઓક્સિજન સાથે જોડાય છે અને એટલે એનું વજન ઘટે નહીં પણ વધે છે.
ઓ, આ તો આખી વાત જ ઊંધી કરી નાખી.
બરાબર, આખી ગેમ ચેન્જ થઈ ગઈ. અને એમણે બીજો એક મોટો નિયમ આપ્યો, દળ સંરક્ષણનો નિયમ.
એટલે કે?
એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ, માસ નવું બનતું નથી કે નાશ પામતું નથી. પ્રક્રિયા પહેલાં અને પછી કુલ દળ સરખું જ રહે. આનાથી રસાયણશાસ્ત્ર એક ચોક્કસ માપી શકાય એવું એટલે કે ક્વોન્ટિટેટિવ વિજ્ઞાન બન્યું.
વાહ, લાવોઝિયરનો રોલ ખરેખર ક્રાંતિકારી હતો.
ખૂબ જ. એમનો ધ્યેય જ રસાયણશાસ્ત્રને ચોકસાઈ અને માપન પર આધારિત બનાવવાનો હતો. એમણે તત્વોની પહેલી આધુનિક યાદી પણ બનાવી, ઓક્સિજન હાઇડ્રોજન જેવા નામ પણ આપ્યા.
લાવોઝિયરે માપનનો પાયો તો નાખ્યો, પણ તત્વો પોતે શું છે, એમના મૂળભૂત સ્વભાવ વિશે શું? અહીં જ્હોન ડાલ્ટન આવે છે, નહીં?
હા, જ્હોન ડાલ્ટન એક અંગ્રેજ સ્કૂલ ટીચર હતા. એમનો રોલ હતો પેલા ડેમોક્રેટસના જૂના અણુના વિચારને ફરી જીવંત કરવાનો, પણ આ વખતે વૈજ્ઞાનિક આધાર સાથે.
એમનો ધ્યેય શું હતો?
એમનો ધ્યેય હતો એ સમજાવવાનો કે તત્વો શા માટે હંમેશા નિશ્ચિત પ્રમાણમાં જ જોડાય છે, કેમ પાણી હંમેશા H2O જ હોય છે. એમનો અણુ સિદ્ધાંત આવ્યો. એ કહેતો હતો કે દરેક પદાર્થ અણુઓનો બનેલો છે. દરેક તત્વના અણુઓ એક સરખા હોય છે, પણ બીજા તત્વના અણુઓથી જુદા હોય છે. અને સૌથી મહત્વનું
શું?
દરેક તત્વના અણુઓનું પોતાનું એક વિશિષ્ટ વજન હોય છે, પરમાણુ ભાર, એટોમિક વેઇટ.
અચ્છા, આ પરમાણુ ભારનો ખ્યાલ તો બહુ જ કામ લાગ્યો હશે પછી, જાણે દરેક તત્વને એક યુનિક નંબર મળી ગયો.
બિલકુલ, આઈડી નંબર જેવો જ. ડાલ્ટનને તત્વોના વર્ગીકરણ માટે એક સૈદ્ધાંતિક અને ખાસ તો આંકડાકીય આધાર પૂરો પાડ્યો. હવે વૈજ્ઞાનિકો પાસે તત્વોને સરખાવવા અને ગોઠાવવા માટે એક નક્કર માપદંડ હતો, એમનો સાપેક્ષ પરમાણુ ભાર.
પણ ડાલ્ટન પછી શું થયું? 19મી સદીમાં તો કહે છે કે નવી ટેકનોલોજી આવી, ઇલેક્ટ્રોલિસિસ, સ્પેક્ટ્રોસ્કોપી. આ સ્પેક્ટ્રોસ્કોપી શું છે?
સ્પેક્ટ્રોસ્કોપી એટલે સાદી ભાષામાં પદાર્થમાંથી આવતા પ્રકાશના રંગોનો અભ્યાસ. દરેક તત્વ જ્યારે ગરમ થાય ને ત્યારે એક ખાસ પ્રકારનો આગવો રંગપટ સ્પેક્ટ્રમ આપે છે, જાણે એની અણુ ફિંગરપ્રિન્ટ.
ઓ વાહ.
હા, આનાથી વૈજ્ઞાનિકો દૂરના તારાઓમાં કયા તત્વો છે એ પણ જાણી શક્યા અને પૃથ્વી પર પણ નવા તત્વો શોધવામાં બહુ મદદ મળી.
પણ આ બધી નવી શોધોને લીધે તત્વોની સંખ્યા તો બહુ વધી ગઈ હશે ને? લાવોઝિયરના સમયે કદાચ 30 હતા અને પછી
વધીને 60થી પણ વધારે થઈ ગયા 1860 સુધીમાં.
બાપરે, આ તો ફરી પાછી પેલી અરાજકતા જેવી હાલત.
બરાબર. ધાતુ, અધાતુ, ગેસ, સોલિડ, કશું નક્કી નહીં, કોઈ ક્રમ નહીં. હવે ધ્યેય બદલાયો. ખાલી નવા તત્વો શોધવા પૂરતું નહોતું,
હવે શું કરવું જરૂરી બન્યું?
હવે આ બધા તત્વો વચ્ચે કોઈ સંબંધ છે, કોઈ પેટર્ન છે, એ શોધવું જરૂરી બન્યું.
કોઈએ પ્રયત્ન કર્યા?
હા, કેટલાક પ્રયત્નો થયા. જેમ કે જર્મન વૈજ્ઞાનિક ડોબેરાઇનરે ત્રિપુટીઓ, ટ્રાયડ્સ શોધી 3-3 તત્વોના ગ્રુપ બનાવ્યા જેના ગુણધર્મો મળતા આવતા હતા. પછી અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ્સે અષ્ટકનો નિયમ, લો ઓફ ઓક્ટેવ્સ, આપ્યો. એમણે કહ્યું કે તત્વોને પરમાણુ ભારના ક્રમમાં ગોઠવીએ તો દરેક 8મા તત્વે ગુણધર્મો રિપીટ થાય છે, સંગીતના સૂરની જેમ.
પણ એ સફળ થયા?
ના, પૂરેપૂરા નહીં. ડોબેરેનરની ત્રિપુટીઓ અમુક તત્વો માટે જ કામ કરતી હતી અને ન્યુલેન્ડ્સના નિયમની તો મજાક ઉડાવાઈ હતી એ સમયે.
અરે
હા, એટલે આ લોકોનો રોલ શું હતો? એમણે એ દિશામાં ઇશારો કર્યો કે કંઈક નિયમિતતા, કંઈક પીરિયોડિસિટી છે ખરી, પણ એમની સિસ્ટમ અધૂરી હતી. એ ભવિષ્યવાણી નહોતી કરી શકતી.
એટલે કે જવાબ જાણે હવામાં તરતો હતો, પણ કોઈ તેને પકડી શકતું નહોતું. અને આ જ સમયે મેદાનમાં આવે છે
દમિત્રી મેન્ડેલીવ.
પુસ્તકનો ક્લાઇમેક્સ અહીં જ છે. દમિત્રી મેન્ડેલીવ, રશિયન રસાયણશાસ્ત્રી.
હા, પુસ્તક એમને એકદમ જીવંત વ્યક્તિત્વ તરીકે ચિત્રે છે. તેજસ્વી, પેલી જંગલી જેવી દાઢીવાળા, થોડા તરંગી સ્વભાવના પણ ખરા, અને દેશભક્ત. એમને બસ વૈજ્ઞાનિક વ્યવસ્થા લાવવી હતી.
અને આ સફળતા એમને ક્યારે મળી? કોઈ ખાસ પ્રસંગ?
વાત જાણે એમ હતી કે એ એમના વિદ્યાર્થીઓ માટે રસાયણશાસ્ત્રનું પાઠ્યપુસ્તક લખી રહ્યા હતા અને એમને થયું કે આ બધા તત્વોને કોઈક લોજિકલ રીતે ગોઠવવા તો પડશે ને વિદ્યાર્થીઓને સમજાવવા માટે.
અને પછી એમણે શું કર્યું? પેલી પત્તા રમવાવાળી વાત સાચી છે?
હા, એ બહુ જાણીતી કથા છે. એમણે શું કર્યું કે ત્યારે જેટલા 63 તત્વો જાણીતા હતા, એ બધાના નામ અને ગુણધર્મો, પરમાણુ ભાર, ઘનતા વગેરે અલગ અલગ કાર્ડ પર લખી નાખ્યા.
પછી?
પછી દિવસો સુધી એ કાર્ડ્સ લઈને બેઠા રહ્યા, ગોઠવ્યા કરે, ફેરવ્યા કરે, જાણે પત્તા રમતા હોય એમ. કેમિકલ સોલિટેર કે છે એને, એ પેટર્ન શોધી રહ્યા હતા. અને કહેવાય છે કે છેલ્લી સાચી ગોઠવણ એમને એક સ્વપ્નમાં દેખાઈ, એટલે જ પુસ્તકનું નામ મેન્ડેલીવનું સ્વપ્ન.
વાહ, પણ ખાલી ગોઠવણ તો બીજાઓએ પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મેન્ડેલીવમાં એવું તો શું ખાસ હતું? એમની પ્રતિભા શેમાં હતી?
સારો સવાલ છે. મેન્ડેલિયનનો રોલ અને ધ્યેય ખાલી ગોઠવણી કરવાનો નહોતો, એમને તો પ્રકૃતિનો અંતર્ગત નિયમ શોધવો હતો. એમની પ્રતિભા ત્રણ મુખ્ય બાબતોમાં દેખાઈ આવે છે.
કઈ ત્રણ?
પહેલું, આત્મવિશ્વાસ. જો કોઈ તત્વનો સ્વીકારાયેલો પરમાણુ ભાર એમની પેટર્નમાં બરાબર ફિટ ન થાય તો એ ડર્યા વગર કહેતા કે પરમાણુ ભાર જ ખોટો માપાયો હશે, અને ઘણીવાર સાચા પણ પડતા. બીજું અને સૌથી ક્રાંતિકારી, ખાલી જગ્યાઓ છોડવી. જ્યાં કોઈ તત્વ બરાબર ગોઠવાતું નહોતું ત્યાં એમણે ખાલી જગ્યા છોડી દીધી.
ખાલી જગ્યા? એ તો ખામી કહેવાય ને.
બીજાઓ માટે કદાચ ખામી હતી, પણ મેન્ડેલિયે કહ્યું, આ ખામી નથી, આ જગ્યાઓ એવા તત્વો માટે છે જે હજુ શોધાયા નથી.
શું વાત છે.
અને ત્રીજું, આગાહી કરવાની શક્તિ. એ ખાલી જગ્યા છોડીને અટક્યા નહીં. એમણે આ અજાણ્યા તત્વોના ગુણધર્મો કેવા હશે, એમનો પરમાણુ ભાર, ઘનતા, રંગ, બધું એની સચોટ આગાહી પણ કરી. એમણે એમને નામ પણ આપ્યા, એકા એલ્યુમિનિયમ, એકા બોરોન, એકા સિલિકોન.
આ તો અકલ્પનીય કહેવાય. શું થયું પછી એમની આગાહીઓનું?
એ જ તો કહાણીનો સૌથી રોમાંચક ભાગ છે. એમની આગાહીઓ એકદમ સાચી પડી.
ખરેખર?
હા. થોડા જ વર્ષોમાં 1875માં ગેલિયમ શોધાયું, 1879માં સ્કેન્ડિયમ અને 1886માં જર્મેનિયમ. અને આ ત્રણેય તત્વોના ગુણધર્મો મેન્ડેલિયે જે આગાહી કરી હતી એની સાથે આશ્ચર્યજનક રીતે મળતા આવતા હતા.
બાપરે.
આનાથી શું થયું? મેન્ડેલિયનું કોષ્ટક ખાલી એક હોંશિયાર ગોઠવણ ન રહ્યું, એ એક શક્તિશાળી, ભવિષ્ય કહી શકતો વૈજ્ઞાનિક નિયમ સાબિત થયો. આ એમના ધ્યેયની ભવ્ય સફળતા હતી, પ્રકૃતિના છુપાયેલા તર્કને, એની પેટર્નને દુનિયા સામે લાવવાની.
વાહ, આખી સફર સાંભળીને ખરેખર મજા આવી ગઈ. તો આમાંથી મુખ્ય સંદેશા શું મળે આપણને? કઈ થીમ છે જે વારંવાર સામે આવે છે?
સૌથી પહેલી અને મુખ્ય થીમ તો એ જ છે, અરાજકતામાં વ્યવસ્થાની શોધ.
હા, એ તો શરૂઆતથી જ દેખાય છે, ગ્રીક ફિલોસોફરોથી લઈને મેન્ડેલિયેવ સુધી.
અને આજે પણ આપણા જીવનમાં એ જ ચાલે છે ને. આપણી આસપાસ કેટલી બધી માહિતી, કેટલો ઘોંઘાટ છે, એમાંથી આપણે પેટર્ન શોધીને એને અર્થ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પિરિયોડિક ટેબલ એનું એક વૈજ્ઞાનિક સ્વરૂપ છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શો એ કે વિજ્ઞાન કોઈ સીધી લીટીમાં નથી ચાલતું, એ એકદમ માનવીય પ્રક્રિયા છે. ભૂલો થાય, લોકો ખોટા રસ્તે જાય, સંઘર્ષ થાય.
હા, બરાબર. સ્ટ્રેથન કોઈ મહાન પુરુષ થિયરી નથી આપતા. મેન્ડેલિયેવની સફળતા પણ એમના પહેલા જેમણે પ્રયત્ન કર્યા, ભલે નિષ્ફળ ગયા, એમના કામ પર જ ઊભી હતી.
આપણા રોજિંદા જીવન માટે પણ બહુ મોટી શીખ છે. નિષ્ફળતા ખરાબ નથી, એ તો પ્રક્રિયાનો ભાગ છે. કોઈ પણ કામમાં, સંબંધોમાં, ભૂલોમાંથી શીખીને જ આગળ વધાય છે.
બરાબર. દરેક વૈજ્ઞાનિકનો રોર હતો સફળ કે નિષ્ફળ. અને ત્રીજી વાત, જ્ઞાનનો સંચય.
હા, એક પછી એક કડી જોડાતી ગઈ. ડેમોક્રેટ્સનો વિચાર, બોઇલની વ્યાખ્યા, લાવોઇઝિયરનું માપન, ડાલ્ટનનો ભાર અને છેલ્લે મેન્ડેલિયેવની પેટર્ન.
દરેક પેઢી આગલી પેઢીના ખભા પર ઊભી રહીને આગળ વધે છે.
ચોથો મુદ્દો પેલી આગાહીની શક્તિનો છે ને.
હા, એ બહુ મહત્વનું છે. મેન્ડેલિયેવનું કોષ્ટક હાલી જે હતું એને ગોઠવતું નહોતું, એ જે નહોતું એના વિશે કહી શકતું હતું. આ જ સાચા વૈજ્ઞાનિક સિદ્ધાંતની તાકાત છે. એ ખાલી શું છે એ નથી સમજાવતું, પણ શું હોઈ શકે એની આગાહી પણ કરી શકે.
અને છેલ્લે, સિદ્ધાંત અને વ્યવહારનો સંબંધ, થિયરી અને પ્રેક્ટિસ.
હા, ખાલી વિચારો પૂરતા નથી, એને ચકાસવા પ્રયોગો જોઈએ, પ્રયોગો કરવા સારા સાધનો જોઈએ. એટલે કે વૈચારિક સફળતા અને ટેકનોલોજીની પ્રગતિ બંને સાથે ચાલે ત્યારે જ સાચી પ્રગતિ થાય.
પુસ્તકમાં કેટલાક વિચારો બહુ સરસ રીતે મુકાયા છે, જાણે કોડ બની જાય એવા. આપણે એમાંથી થોડા જોઈએ.
હા, ચોક્કસ. જેમ કે એક વિચાર એવો છે કે આ આખી રસાયણશાસ્ત્રની કહાણી એ ખરેખર માનવ સમજણની યાત્રા છે.
કેવી રીતે?
શરૂઆતમાં આપણે માનતા હતા કે દુનિયા ખાલી ચાર જ વસ્તુની બનેલી છે, પૃથ્વી, હવા, અગ્નિ, પાણી. ત્યાંથી આપણે સમજ્યા કે ના, ઘણા બધા મૂળભૂત તત્વો છે અને બધા એક ઊંડા ગાણિતિક નિયમથી બંધાયેલા છે. આખી સમજણ બદલાઈ ગઈ.
બીજો એક વિચાર, પેલો કિમિયાગરવાળો, જે મને બહુ ગમ્યો.
કયો?
કે ભલે એમનો ધ્યેય સોનું બનાવવાનો હતો અને એમાં એ નિષ્ફળ ગયા,
હા,
પણ અજાણતા જેમણે એવી પદ્ધતિઓ અને પદાર્થો શોધી કાઢ્યા જેણે આધુનિક રસાયણશાસ્ત્ર માટે રસ્તો બનાવ્યો.
બરાબર. એ એક જરૂરી સેતુ હતા. આ બતાવે છે કે ક્યારેક ખોટા ધ્યેયથી શરૂ થયેલું કામ પણ સાચી દિશામાં કામ લાગી શકે છે.
અને ત્રીજો મેન્ડેલિવ વિશેનો પેલો જોરદાર વિચાર.
કયો? ખાલી જગ્યાવાળો.
હા, કે એમની ખરી પ્રતિભા એ નહતી કે એ શું જાણતા હતા, પણ એ હતી કે એ શું નહોતા જાણતા એ સ્વીકારવાની હિંમત એમનામાં હતી. તો એ એમની નિષ્ફળતા ન હતી, પણ એમની સિસ્ટમ પરના એમના જબરદસ્ત વિશ્વાસનું પ્રતીક હતી. જાણે એ કહેતા હતા કે પ્રકૃતિનો નિયમ એટલો પરફેક્ટ છે કે આ ખાલી જગ્યા ભરવા માટે નવા તત્વો હોવા જ જોઈએ.
આ આગાહી કરવાની હિંમત જ એમને બીજાઓથી અલગ પાડે છે. એ માત્ર વર્ગીકરણ નહોતું, એ સિદ્ધાંત હતો.
આ બધી વાતોમાંથી આપણા રોજિંદા જીવન માટે શું શીખવા મળે, શું લાગે છે?
ઘણું બધું. પહેલું તો પેલું પેટર્ન રેકગ્નિશન, પેટર્ન ઓળખવાની ક્ષમતા. મેન્ડેલિવે જેમ કાર્ડ ગોઠવીને પેટર્ન શોધી,
હા, એમ આપણે પણ આપણી આસપાસની માહિતીને, ડેટાને વ્યવસ્થિત કરીને એમાં છુપાયેલા સંબંધો, તરાઓ શોધી શકીએ. પછી એ બિઝનેસમાં હોય, અભ્યાસમાં હોય કે અંગત સંબંધોમાં પણ હોય.
બીજું, પેલી ખાલી જગ્યાઓવાળી વાત, અપૂર્ણતા સ્વીકારવી.
બરાબર. આપણે ઘણીવાર એવું ઈચ્છીએ કે બધું શરૂઆતથી જ પરફેક્ટ હોય, બધી માહિતી હાથમાં હોય, પણ મેન્ડેલિવની વાર્તા શીખવે છે કે ગેપ હોવો, કંઈક ખૂટતું હોવું એ ખરાબ નથી.
એ તો ઉલટાનું સારું છે. હા, કારણ કે એ ગેપને ઓળખવો એ જ આપણને સાચી દિશામાં શોધ કરવા પ્રેરે છે. એ વિકાસની તક છે, નબળાઈ નથી.
અને ત્રીજું, દ્રઢતા, પર્સિસ્ટન્સ.
ઓહો હા, સદીઓ લાગી ગઈ, કેટલી મૂંઝવણ, કેટલી નિષ્ફળતાઓ પછી સફળતા મળી. આ બહુ મોટો પાઠ છે.
કોઈ પણ મોટી અઘરી સમસ્યા સામે લડતી વખતે આ યાદ રાખવા જેવું છે કે તરત પરિણામ ન મળે તો હિંમત ન હારવી, પ્રયત્ન ચાલુ રાખવો, વિશ્વાસ રાખવો કે ઉકેલશે.
અને છેલ્લે પેલું અલગ અલગ ક્ષેત્રોના જ્ઞાનને જોડવાનું.
હા, મેન્ડેલિવના ઉકેલમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ બધું હતું.
આજે પણ સમસ્યાઓ એટલી જટિલ છે કે કોઈ એક જ ક્ષેત્રના જ્ઞાનથી ઉકેલ ન મળે. આપણે અલગ અલગ વિષયોના વિચારોને જોડીને, જેને ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ કહે છે, એ અપનાવવો પડે.
આ પુસ્તક વિશે આટલી સરસ ચર્ચા કરીને મારા માટે એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ કે આ જે આવર્ત કોષ્ટક છે ને, એ ખાલી વિજ્ઞાનનો એક ચાર્ટ નથી. એ તો માનવ બુદ્ધિ, માનવ જિજ્ઞાસાનું એક અદ્ભુત કલાત્મક સર્જન છે. જાણે પ્રકૃતિના રહસ્યો ખોલતી કોઈ જાદુઈ ચાવી, કોઈ રોઝેટા સ્ટોન હોય ને એવું.
બહુ સરસ સરખામણી કરી.
અને આખી પ્રક્રિયા કેટલી કેટલી માનવીય હતી. ભૂલો, અટકળો, સ્પર્ધાઓ, ઈર્ષ્યાઓ પણ હશે કદાચ, અને છેવટે સફળતા, એ જાણવું બહુ જ રોમાંચક રહ્યું.
મારા માટે જે મુખ્ય શીખ છે તે એ કે વૈજ્ઞાનિક પ્રગતિ કેવી રીતે એક પેઢીના ખભા પર બીજી પેઢી ઊભી રહીને આગળ વધે છે. જ્ઞાન સંચિત થાય છે.
હા,
અને મેન્ડેલિવની પેલી આગાહી કરવાની ક્ષમતા એ વાતનો પુરાવો છે કે કુદરતમાં એક ઊંડી વ્યવસ્થા છે, એક સંવાદિતા છે, અને એ માનવ તર્ક દ્વારા સમજી શકાય તેવી છે. જ્ઞાનની આ શોધ એ જ ખરેખર માનવજાતનું સૌથી મોટું સાહસ છે.
બરાબર.
આ પુસ્તક એ સાહસની એક સુંદર ઝલક આપે છે અને આપણને વિચારતા કરી મૂકે છે કે આજે આપણે આપણી આસપાસની કઈ અરાજકતામાં વ્યવસ્થા શોધી રહ્યા છીએ. આપણા પોતાના જીવનમાં એવી કઈ ખાલી જગ્યાઓ છે જે ભરાવાની, કોઈ નવી શોધ થવાની રાહ જોઈ રહી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.